સ્વામિનારાયણરે સ્વામિનારાયણરે. સંવત 1884ના આષાઢવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમ દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને મસ્તક ઉપર પાગમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠના વિશે પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન ભક્તિ સમાપ્ત કરો ને પ્રશ્ન ઉત્તર કરીએ. પછી મુક્તાનંદ સ્વામી હાથ જોડીને પૂછ્યું છે, હે મહારાજ, પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે. આ સ્વામી એની હાટું નથી પૂછતા, આપણે હાટું પૂછે. કારણ કે સ્વામી કોણ છે? માં સત્સંગની. તે માં હંમેશા દીકરાનો ખ્યાલ રાખે, બાપની પાસે ફરિયાદ કરે તોય દીકરાના ભલા માટે કરે. સ્વામિનારાયણ ભગવાન એ આપણા પિતા છે, મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે. એટલે મહારાજને વિનંતી કરીને પ્રશ્ન કરે, જો કે મહારાજ, પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી, એ પ્રશ્ન છે. પછીજી મહારાજ બોલ્યા છે, એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય છે, મારે તો બ્રહ્મચર્ય વ્રત છે, તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી, તે એ બહુ ખોટું છે. ભક્તો, વિવેક નથી અહીં શબ્દ મૂક્યો, અને હકીકત છે, બિનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વિના વિવેક આવતો નથી. વિવેક કોને કહેવાય? તો આપણે વિવેકની વાત આવે એટલે હું કેવું સમજીએ ખબર? વેવા વેલા આવે ને ત્યારે ખૂબ હાચવવા, એ રાજી થાય એમ કરી લેવું, અને એને રાજી કરવા જ રહ્યા છે ને, ત્યારે એટલા બધા જન્મ હોય. આ વેવા વેલાને રાજી કરે એટલે જ આપણી કઠણાઈ બેસી ગઈ. ભગવાન રાજી થાય, ભગવાનના આચાર્ય માર રાજી થાય, ભગવાનના સંતો ભક્તો રાજી, એવું તો કોઈ દી કર્યું જ નહીં. વેવાય ઘેરા ને તેથી મંદિર ન આવે, બોલો. લગ્ન જેટલા દાડા હાલે એટલા દાડા મંદિર ન આવે. અને લગ્નનો પ્રસંગ એક બાજુ, અને એક બાજુ શિબિર હોય તો શિબિરમાં જવાય નહીં, લગ્નમાં જવાય. અને લગ્નમાં મોસમી ન નડો, તમારે પોહાય મોસમ હોય નહીં. એ વિવેકમાં ફેર છે. વિવેક નથી, શું છે? અવિવેક છે. મહારાજ કે અવિવેક છે, કઈ વસ્તુ સાર કઈ વસ્તુ અસાર એનો વિભાગ થયો નથી. મોક્ષ કરતલ કોઈ પણ વસ્તુ એટલી સાર છે, બાકી બધી અસાર છે. અસારમાંથી પ્રીતિ તોડીને સારમાં પ્રીતિ થાય તો કામ થઈ જાય, તો જીવને ભગવાનમાં જરૂર હેત બંધાય એમ છે. મહારાજ કે વિવેક નથી, જેથી કરીને વિચાર નથી કે મારે તો બ્રહ્મચર્ય વ્રત છે, તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી, તે બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો 84 લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર વ્યાપ પ્રાપ્ત થયું છે, તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે એ જીવ વક્રો થયો હશે ત્યારે 1000 બકરીઓને પોતે એકલો ભોગવતો હશે, અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બુઢો વાંદરો ઇત્યાદિ પશુના દેહને પામ્યો હશે ત્યારે તેને વિશે પોતપોતાની જાતિ નતિશે રૂપવાન યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એક એક એને મળે હશે, અને તેમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી, એ તો સહેજે મળી હતી. અને વળી પણ જો ભગવાનનું ભજન નહીં કરે તો જે જે યોનિમ જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે. આમાં તો બહુ વિરોધાભાસ બતાવે મહારાજ, કે વારે વારે જેને ફેરી ફેરી પુરુષને સ્ત્રી જોતી હોય અને સ્ત્રીને પુરુષ જોતા અને ભજન કરવું જ નહીં, આમ લખ્યું. આમાં મહારાજ સ્પષ્ટ કીધું કે હજી ભજન નહીં કરે તો ફેરી ફેરી સ્ત્રી મળશે અને સ્ત્રીને પુરુષ મળશે. અને મહારાજ કે સ્ત્રી મળે એમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી, એમાં ભજન એ કરવું નહીં પડે ને એમાં તપે નહીં કરવું પડે, કાંઈ નહીં કરવું પડે, સહેજે મળશે. ભક્તો, થોડો ક્રોસ પોઈન્ટ છે. પ્રથમના 14માં મહારાજ શું કીધું કે બે મુમુક્ષો છે, એકને પ્રારબ્ધ યોગે કરીને સ્ત્રી મળી, એકને ન મળી. અને અહીંયા મહારાજ એમ કહે છે કે સ્ત્રી મળ્યું એમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી. તેમ બે એમ કેમ ક્રોસ થતું છે? એકમાં પ્રારબ્ધ બતાવે, એકમાં પ્રારબ્ધ નથી એવું બતાવે, વાત એકની એક છે, તો એમ કેમ છે? અને મહારાજ બોલે એમ જ હોય પાછું, એમાં કઈ ફેરફાર તો હોય નહીં. તો લાલજી મહારાજ આપણે સાંજે સમજાયું કેમ હોય છે? ઉત્તર થોડો કઠણ છે ભક્તો, બરાબર સમજો. પ્રથમના 14માં મહારાજ કે પ્રારબ્ધ યોગે કરીને એકને સ્ત્રી મળીને એકને ન મળી. અને અહીંયા કહે છે કે સ્ત્રી મળ્યામાં પ્રારબ્ધનું કાંઈ કારણ નથી. હવે તમે જ બુદ્ધિ લડાવો. પ્રથમના 14માં મહારાજ કીધું કે પ્રારબ્ધ જોગે કરીને સ્ત્રી મળી અથવા તો એકને ન મળી, એનું એવું શું પ્રારબ્ધ છે? એના ભાગમાં સ્ત્રી નહીં લખ્યું એટલે ન મળે એમ? એનું કયું પ્રારબ્ધ જેને અવલંબન કરીને સ્ત્રી ન મળી? વિચારો, આ પડી જાય બુદ્ધિમાં કે મહારાજ કે બે વાત સાચી છે. પ્રારબ્ધ વાત સાચી, પણ એ પ્રારબ્ધ સ્ત્રીનું નહીં, બરાબર સમજ્યો. પ્રારબ્ધ હતું એટલે સ્ત્રી મળી એમ નહીં, પણ એનું પ્રારબ્ધ ધનનું હતું, બરાબર સમજ્યો. ધનરૂપી પ્રારબ્ધ નહોતું એટલે સ્ત્રી ન મળી, સમજાય? પ્રારબ્ધ ખરું, પણ આ લોકના સુખનું. અને ભક્તો, આ લોકનું સુખ જેનો હોય એને સ્ત્રી મળે કે ન મળે? પચા પરણે તો પચા મળે, બોલો. તેના પ્રારબ્ધમાં પચા લીખી છે, એને પરણું હોય તો મળે, ન પરણું હોય તો ન મળે. અને જો એમનો અર્થ કરે તો પ્રારબ્ધમાં બહુ તકલીફ ઊભી થાય. તમારે થાય તો સાધુના પ્રારબ્ધ જ નહીં હોય એટલે સાધુ થઈ ગયા? પણ મહારાજ કે સ્ત્રી મળે એમાં કાંઈ પ્રારબ્ધ નથી, એ તો સહેજે મળે છે. માનો મનુષ્ય દેહની અંદર, સમજો તમે મનુષ્ય દેહની અંદર, તો પછી ભૂંડા ભૂંડા થયા ને કેટલી સ્ત્રીઓ હોય છે? તને પ્રારબ્ધ જોર કરતું છે, હે? એમાં પ્રારબ્ધનું કારણ નથી. મહારાજ એવું કહેવા, સ્ત્રી મળવામાં પ્રારબ્ધનું કારણ નથી. પ્રથમના 14માં મહારાજ બતાવો કે એનું આર્થિક પ્રારબ્ધ નબળું હતું જેને કારણે એને સ્ત્રી ન મળી, જેને કારણે એને સ્ત્રી મળી નહીં. કે એવું ક્યારે બન્યું કે એ આર્થિક રીતે ખૂબ સદ્ધર હતો, કરોડોપતિ, પણ એને સ્ત્રી જ ન મળી? બને ક્યારે બન્યું ઇતિહાસમાં? ક્યારે લખાણું કરોડોપતિ હતો, સ્ત્રીઓ બહુ ગોતી, પણ કોઈ પરણી જ નહીં? ક્યાંય છે ઇતિહાસ? અને એવા ઘણા બિચારા આટા મારતા છે, પરણવું છે પણ રૂપિયા નથી એટલે કોઈ આપતું નથી. એટલે પ્રારબ્ધ અહીંયા મહારાજજી કહે છે કોઈ કારણ નથી, એ વાત સાચી જ છે. સ્ત્રી મળવામાં કાંઈ પ્રારબ્ધ નિમિત્ત રૂપ નથી, તો સહેજે મળે. અરે મહારાજ કે ભજનની કેરણ વધારે મળશે, માટે એને કાઢવા માટે દાખલો કરવાનો છે, એને લાવવા માટે જરા પ્રાર્થના જરૂર, સમજાય? સ્ત્રી હોય એને પુરુષ કાઢવા માટે દાખલો કરવો પડશે, અને પુરુષ હોય એને સ્ત્રી કાઢવા માટે દાખલો કરવો પડશે. દાખલો કરશે નીકળશે, નતર વારે વારે જેમ ભૂત વળગીને વાહો ફરે એમ ફરશે જન્મો જન્મ. જો કેવી વાત બતાવી મહારાજ, કે એમાં ભગવાનનું ભજન પણ કર્યું જશે નહીં. પણ જો ભગવાનનું ભજન નહીં કરે તો જે જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે. મહારાજ કે મુમુક્ષને વિવેક હોવો જોઈએ કે હું સ્ત્રી આદિકની વાસના બાંધી અને મારો મોક્ષ બગાડું છું. સ્ત્રી આદિક તત્વ પૂર્વે ઘણા મળ્યા હતા. સ્ત્રી મનુષ્ય રૂપે મળી હતી, અને મહારાજ કે જ્યારે બુઢીઓ વાંદરો થયો હશે, પાડો થયો હશે, આખલો થયો, ત્યારે અનેક વિષય અનેક રીતે ભોગવ્યા છે, પણ એથી એને સુખ ન થયું, દુઃખ જ પ્રાપ્ત થયું. વિષયમાં દુઃખ જ હોય સુખ હોય નહીં, આવો વિચાર જ્યારે ઉપજે ત્યારે એને વિવેકી કહેવાની, એવા વિવેકીને ભગવાનમાં પ્રીતિ થાય છે. ને તેમાં કોઈ દેવતાનું પણ સેવન પૂજન નહીં કર્યું જોઈએ, ને કોઈ મંત્રનો પણ જપ નહીં કર્યો જોઈએ. આમાં કાંઈ દાખલો કરવો પડે એમ નથી. એ તો સહેજે સ્ત્રી આદિકના સુખને પામશે. અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવ્યા છે, ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવ્યા છે, તો પણ એ જીવને સ્ત્રી આદિ કે જે પદાર્થ છે તેને ભોગવવાની તૃષ્ણા ટળતી નથી. સ્ત્રી આદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે, ને તેનું અતિ મહાત્મ્ય જાણીને તેમાં પ્રીતિ કરે છે. તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી. એ પાપે કરીને પરમેશ્વરમાં દૃઢ પ્રીતિ થતી નથી. લો, આ સુધી સમજાણું નહોતું, આજ સમજાણું. ભગવાન હુકમ એ જ નથી થતું. પાપ દેખાણું, પાપ દેખાણું. સ્ત્રીમાં હેતરૂપી પાપ પુરુષને ભગવાનમાં પ્રીતિ થવા દેતું નથી, અને સ્ત્રી ભક્તને પુરુષમાં હેતરૂપી પાપ એ ભગવાનમાં પ્રીતિ થવા દેતું નથી. પુરુષને જે દાડે સમ્યક પ્રમાણમાં સ્ત્રીમાંથી પ્રીતિ તૂટી જાય ત્યારે 110% ભગવાનમાં હેત બંધાય, અને સ્ત્રી ભક્તને સંપૂર્ણપણે પુરુષમાંથી જ્યારે પ્રીતિ તૂટી જાય ત્યારે જરૂર ને જરૂર એને ભગવાનમાં પ્રીતિ થાય થાય ને થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી નથી નથી. માટે જ એને ભગવાનમાં હેત કરવું હોય એણે કામ બુદ્ધિ ટાળવી પડશે તે દાડે પ્રભુમાં પ્રીતિ થશે, ત્યાં સુધી થાય એમ નથી. માટે આવી છાવણીઓ શિબિરો ભરીને દ્રઢાવો કરવો કે સંતો જેમ બ્રહ્મચર્યનું પાલન કરીને ભગવાન રીઝવે છે, એમ આપણે પણ બ્રહ્મચર્યનું પાલન કરીને ભગવાન રીઝવવા છે. ભગવાનના ભક્તને અન્ય સ્ત્રીની સાથે સંબંધ હોય જ નહીં, પોતાની પત્ની સિવાય અન્યની વિશે તો મા બેન દીકરીની ભાવના જ હોય, અને સ્ત્રી ભક્ત હોય તેને ભાઈ પિતા અને પુત્રની અન્ય પુરુષ સાથે ભાવના હોય, પણ પોતાની પરણિત નારીનો પણ ત્યાગ રાખી અને ભગવાન ભજવાનો દાખલો કરતાં કરતાં સંપૂર્ણપણે બ્રહ્મચર્યને જ્યારે સિદ્ધ કરે ને ત્યારે સંપૂર્ણ સુખ આવે. જેટલો ત્યાગ થાય એટલું ભજનમાં સુખ આવે. મહારાજ કી પાપે કરીને વ્યત નથી થતું, બોલો. બીજોમાં આમાં મહારાજ બીજો કાંઈ અવિવેક ન કીધું, બોલો, એક જ અવિવેક બતાવ્યો. મહારાજ કે પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષમાં હેતરૂપી જે પાપ છે એ પાપે કરીને ભગવાનમાં પ્રીતિ થતી નથી. અને એવી મલિન વાસના જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું, તેમાં જઈને અમે સૂતા. ત્યાં એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાનું આવતો, તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો જે, હે મહારાજ, હે શિવજી, મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશોમાં કોઈ માણા નહીં બનાવતા. શા માટે જે મનુષ્ય દેહમાં તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયો, પણ સ્ત્રીનું સુખ સારી પેટે ભોગવાતું નથી. માટે હે શિવજી, મને તો જન્મોજન્મ લંબકર્ણનો જ અવતાર દેજો, માણસનો દેતાની ગધેડાનો જ દેજો. જો તો ખરા જીવની ઓળાય. ઘણા લોકો કહે ને કે આ ભગવાન બધાને એમને ધામમાં લઈ જાય તો, પણ જીવ ઓવળો છે, ભગવાન તો દયા કરીને લઈ જાય, પણ આ રહે એમ નથી, એટલે અહીં હરખો કરાવે છે. સમજાય? આ માણસ દેહમાં હરખા થઈ ગયા તો જ ધામમાં રહેવાય, નહીં તો રહેવાય એમ નથી. તાંબુલમાં ભસ્મ ખાઈ ખાઈને કે મરી ગયો એમ. જે લાજ મર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ, ગધેડાનો અવતાર મળે એમ કહે છે. એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપી વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી, કોઈ રીતે પ્રીતિ થતી નથી. એ જ્યાં સુધી પાપરૂપી વાસના છે ત્યાં સુધી ભગવાનના સંતો ગમે એટલો દાખલો કરાવે તોય પણ ભગવાનમાં મન વળગવા દેતું નથી. માટે સાવધાન. પછી મુક્તાનંદ સ્વામી વળી પૂછ્યું, જે મહારાજ, જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય જે ભગવાન સર્વે સુખના નિધિ છે ને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયક જ છે, તો પણ તેને ભગવાનમાં પ્રીતિ નથી થતી તેનું શું કારણ છે? પેલો જે હાવ પામર જીવ છે એનું થમજ્યા, પણ એવો પામર જીવાત્મા નથી, અને ભગવાનને સર્વે સુખના સિંધુ જાણે છે, અને ભગવાનમાં પ્રીતિકરણ ઈચ્છા પણ છે, એવો મુમુક્ષુ છે, તો એની પ્રીતિ નથી થતી એનું શું કારણ છે? પહેલી જે વાત કરી ને પામર આત્માની વાત છે. કેવો? પામર અને વિષય, પણ મુમુક્ષુ છે એને પ્રીતિ નથી થતી એનું શું કારણ? બીજો પ્રશ્ન મુક્તાન સ્વામીનો પ્રશ્ન. પછી જ મહારાજ બોલ્યા, એ જીવને પૂર્વજન્મને વિશે અથવા આ જન્મને વિશે કોઈક અતિશય ભૂંડા જે દેશકાળ સંઘને ક્રિયા તેનો યોગ થઈ ગયો છે, તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે, તે ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે, માટે સાર અસારને જાણે છે તો પણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી, અને જેવી રીતે ભૂંડા દેશકાળ ક્રિયાને સંઘ તેને યોગે કરીને ભૂંડા કર્મનો ચિત્તમાં પાશ બેઠો, તેવી રીતે અતિશય પવિત્ર દેશ, પવિત્ર કાળ, પવિત્ર ક્રિયા અને પવિત્ર સંઘ તેને યોગે કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત્ય કર્મ થાય તો તેને યોગ્ય કરીને અતિ તીક્ષ્ણ જે ભૂંડા પાપ કર્મ તેનો નાશ થઈ જાય છે, ત્યારે એને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય છે. એ પ્રશ્નનો એ જ ઉત્તર છે. બહુ અદભુત ઉત્તર કર્યો મહારાજ. કે છે મુમુક્ષુ, ભગવાનને રાજી કરવાનું તાન પણ છે, પરંતુ તેમ છતાંય એ નથી રાજી કરી શકતાનું શું કારણ છે? તો કે એને પૂર્વે કર્મે અથવા તો આ જન્મે, પૂર્વ દેહની અંદર અથવા તો આ દેહની અંદર દેશકાળ ક્રિયા ભૂંડા પ્રાપ્ત થયા, જેને અવલંબને કરી અતિ તીવ્ર વેગથી અયોગ્ય કાર્યનાથી થયું છે, કે જેને કારણે એનો પાશ ચિત્તમાં પેસી ગયો અને જીવ સુધી પહોંચી ગયો, વાસના બંધાઈ ગઈ, જેને કારણે એને નથી કરવા તોય પણ અયોગ્ય ઘાટ થાય છે. તો ટળક ન ટળે? તો મહારાજ કે ટળે. દેશકાળ ક્રિયાને સંગ જો રૂડા પ્રાપ્ત થાય અને પોતે અતિ તીક્ષ્ણપણે સુકૃત્ય કરે તો જરૂર એને ભૂંડા કર્મ એ બધાય ટળી જાય છે. ભક્તો આ ખરાબ ખરાબ વેસન, ખરાબ ગુટેવો, ઘણા મુમુક્ષ નથી કહેતા, સ્વામી મારે મૂકી દેવું જ પણ છૂટતું નથી, કારણ કે એને પાસ પહેરી ગયો છે. હવે કેમ છૂટે? તો કે રૂડો દેશ, દેશ એટલે જ્યાં સારા માણસો રહેતા હોય એવો દેશ, રૂડો કાળ, કાળ એટલે સમય, એવા સમયમાં જ એ પોતે વધારે પ્રસંગ રાખે. ઓલે ઓલે હમણાં નવ દાડા ગયા, હવે એમાં ઠેકડા મારવા પગી જાય ને પછી કે મારું ચિત્ત કેમ ઠેકાણ નથી રહેતું, ન રે. નામ ભક્તિનું છે, એનું અવલંબન છે, પણ કામ અધર્મનું થાય છે, ન ચિત્ત ઠેકાણ રહે કેમ ભાઈ? અને ત્યાં પછી ક્રિયા તો ખરાબ થાય જ, અને સંગ ખરાબ હોય. માવો છોડે, બરાબર સમજો, માવો છોડી દે, તમાકુ છોડી દે, દારૂ આદિ વ્યસન છોડી દે, પરંતુ પોતે છોડ્યા છે પણ જેણે નથી છોડ્યા એના સંગમાં બેઠેક ઉઠેક હોય તો એને છૂટી શકે નહીં. માવો ન ખાય પણ ગલે બેહવા જાય, સમજાય, એમ છૂટવાનો, ન છૂટે. દારૂ પીવે નહીં પણ ક્લબમાં જાય, એ છૂટવાનો, ન છૂટે. એણે એ છોડ્યાની સાથે એનો સંગ પણ છોડી દેવો પડે. એ ખરાબ સંગ છોડી દે તો અવશ્યપણે એ દોષ એના ટળી જાય છે. પછી અયોધ્યા પ્રસાદજી મહારાજ પૂછ્યું, એકની તો બુદ્ધિ પણ ઘણી હોય ને શાસ્ત્રમાં પણ બહુ દૃષ્ટિ પહોંચતી હોય, અને બીજો છે તેની તો બુદ્ધિ પણ થોડી હોય ને શાસ્ત્રમાં પણ જાજો જાણતો હોય, જાણતો ન હોય, અને ઘણી બુદ્ધિવાળો હોય તે સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે, અને થોડી બુદ્ધિવાળો હોય તે દ્રઢ થકો સત્સંગમાં રહે છે, તેનું શું કારણ છે? બહુ અદ્ભુત પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? આ વચનામૃતની કથા સાવધાન રહેજો, નહીંતર વચનામૃતમાં બધું જાય ઉપરથી, ગહન વિષય છે આ, એમાં થાંભલાવાળાને ખાસ ધ્યાન રાખવાનું. આ થાંભલા તો આ મંડપનો ટેકો રહે ને, આ મંડપ એના વિના રહે એમ નહોતો, એટલે થાંભલા ખોડ્યા છે. આરામ કરવા ટુકા નહીં ખડ્યા. બહુ અદભુત પ્રશ્ન છે. એક બુદ્ધિશાળી છે, ખૂબ બુદ્ધિ છે, શાસ્ત્રમાં પણ ઊંડાણથી બધું સમજી શકે છે, પરંતુ તેમ છતાં કલ્યાણ માર્ગે ચાલી શકતો નથી. બીજાની બુદ્ધિ ઓછી જણાય છે, પરંતુ કલ્યાણના માર્ગમાં સારધાર ચાલી શકે એનું કારણ શું છે? આવો પ્રશ્ન પૂછ્યો. કોણે પૂછ્યો? યાદ રહ્યું? કેટલાને યાદ રહ્યું છે? આંગળ કરો તો. એટલા ઘણાને યાદ રહ્યો, વાંધો તમે જાગો છો, બીજા તમે ભલે ઊંઘતા, એટલા જાગે તો ઘણું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સંસારને વિશે દૈવી અને આસુરી બે પ્રકારના જીવ છે, તેમાં આસુરી જીવો હોય તેને જાજી બુદ્ધિ હોય તો પણ સત્સંગમાંથી વિમુખ જ થાય, અને દૈવી જીવ હોય ને તેને થોડી બુદ્ધિ હોય તો પણ કોઈ કાળે સત્સંગમાંથી વિમુખ ન થાય. જેમ મરચાંનું બીજ હોય, લીમડાનું બીજ હોય, ને શિંગડિયા વશનાગનું બીજ હોય, તેને વાવીને નિત્ય સાકરનું પાણી સિંચા કરીએ તો પણ મરચા તે તીખા જ થાય, ને લીમડો તે કડવો જ થાય, ને શિંગડીઓ વસનાગ તે ઝેર જ થાય. શા માટે? જે એનું બીજ ભૂંડું છે. અને શેરડીને વાવીને લીમડાના પાનનું ખાતર નાખીને કડવું પાણી સિંચ્યા કરીએ તો પણ શેરડી તો શેરડીનો રસ તે મીઠો જ થાય, તેમ દૈવી જીવ છે તે ભગવાનને સન્મુખ જ રહે છે, ને આસુરી જીવ હોય તે વિમુખ જ થાય છે. જીવાત્માને ક્યારેક એવો અપરાધ થઈ ગયો છે કે જેને કારણે એનો જીવ નઠારો થઈ ગયો છે? કોઈ ભગવાનના ખરેખરા સંત કે આચાર્ય મહારાજ કે ખરેખરા ભક્ત એનો એવો દ્રોહ કરી બેઠો છે જેને કારણે જીવ એવો નઠારો થઈ ગયો કે હવે મોક્ષને માર્ગે ચાલી શકે તેમ નથી. પૂર્વે કર્મે નઠારો થઈ ગયો ને આ જન્મે થઈ જાય, એવું નહીં. પૂર્વે કર્મે તો એમને આ જન્મે વ્યવસ્થિત હોય, પણ એવાનો કોઈનો પ્રસંગ પડી જાય ને એમાં આ પડી જાય કે જેને કારણે એને મોક્ષના કરતા પૂજ્યપાદ આચાર્ય મહારાજને એવા એકાંતિક સંત કે ભક્ત એની તરફ દ્વેષ પ્રગટી જાય, તો આહિસ્તા આહિસ્તા જીવ નઠારો થતો જાય, અને નઠારો થતા થતા પછી થોડો નિષ્ઠોર થઈ જાય, અને પરિણામ કેવું સમજાય? બુદ્ધિ ઘણી બધી હોય. કેવું સર્જાય? બુદ્ધિ ઘણી બધી હોય, શાસ્ત્રના અર્થને જાણતો હોય, બધી તાકાત ધરાવતો હોય, પરંતુ તેમ છતાં મોક્ષનું કાર્ય કરી શકે નહીં. ઘણાને કહેતા આટલું બધું જાણે તો એમ કેમ કરતા હશે, બધું જાણે જ, પણ હવે જીવ નઠારો થઈ ગયો એટલે હરખું આવે એમ નથી. મોક્ષ માટે બુદ્ધિ બહુ કામ નથી કરતી. ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ હેતત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો અન્યથા યાંતિ વિદોપ્ય દહ, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપતિ એમ લખી નાખ્યું. મહારાજ કે મોટા મોટા વિદ્વાનો હોય, ગમે એટલી વિદવત્તા પ્રાપ્ત કરી હોય, પણ ફળ શું? તો કે ભગવાનમાં પ્રેમ થાય, સત્સંગમાં હેત બંધાય, એ જ ફળ. આટલું જો ન થાય તો અન્યથા યાંતિ વિદોપ્ય દહ, મર્યા પછી બ્રહ્મ રાક્ષસ થાય, અધોગતિ પામે. મહારાજે એક બહુ અદભુત વાત બતાવી. મહારાજ કે બાબો સાહેબ બુદ્ધિનો ખજાનો કહેવાય, બોલો. એના નામનું નાણું ચાલે તો મહારાજ કે મૂરખ છે, હું કા મોક્ષ માટે દાખલો કરતો નથી. અને મહારાજ કે અમારો નાથ ભગત કાયમનું લાઈન કાયમનું ખાય છે તો મહાન બુદ્ધિશાળી, શું કામ મોક્ષ માટે જતન કરે છે. જે વાત મહારાજે પ્રથમના 50માં વચનામૃતમાં પણ બતાવી, મહારાજ કે મોક્ષ માટે જતન કરે એ જ ડાયો, મોક્ષ માટે દાખલો નથી કરતો એ મહામૂરખ છે. લો, એટલે કારણ એવું છે કે એનું બીજ જ એવું થઈ ગયું છે. એવા કોઈ કારણ હશે તેનું બીજ એવું થઈ ગયું, મરચા જેવું, એને કદાચ કોઈ ગળ્યું પાણી પાય તોય પણ એ તીખું જ થાય, લીંબોળી જેવું એ કડવું જ થાય, વિષળી શિંગડિયા વસનાગ જેવું ઝેર જ થાય. માટે મહારાજ કે એ કોઈ દાડો મોક્ષ માર્ગે ચાલી શકતો નથી. પછી શુકમુનિ પૂછ્યું, જે દેવી ને આસુરી જીવ હોય તે કેમ જાણ્યામાં આવે? પછી જ મહારાજ બોલ્યા, જે દેવી જીવ હોય તેને કામ ક્રોધ લોભાદિક દોષ હોય તે ભૂંડા દેશ કાળાદિકને યોગે કરીને હોય, પછી સારા દેશ કાળાદિકનો યોગ થાય તો થોડાક કાળને કાળે કર નાશ થઈ જાય, અને આસુરી જીવને જે કામ ક્રોધ લોભાદિક દોષ હોય તે કોઈ કાળે નાશ થાય નહીં, અને તેને એકવાર જો કાંઈ કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધી ભૂલે નહીં. લો, મહારાજ કહે કે મુમુક્ષે જન્મ ધારણ કર્યો એટલે કાંઈક થોડો ઘણો દોષ તો હશે એટલે જન્મ ધારણ કર્યો, પરંતુ એને રૂઢો દેશ કાળ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે દોષ માત્ર ટળી જાય, સ્વભાવ માત્ર ટળી જાય. અને મહારાજ કહે એનો જીવ જો નઠારો થઈ ગયો હોય તો ગમે એવો દેશકાળ રૂઢો પ્રાપ્ત થાય તોય એના કામ ક્રોધ લોભાદિક ટળે નહીં, એનો સ્વભાવ ટળે નહીં, એ કોઈથી દાસ થઈ હગે નહીં. અને મહારાજ કે એકવાર એને કઠણ કહેવાનું હોય તો જિંદગી ભર આટી મૂકે નહીં. અને તે આસુરી જીવ જો સત્સંગી થયો હોય તો સૌ કરતા સરસ હરિભક્ત જણાય, હરિભક્ત નો તેમનો કીધ થાય, સાધુ થઈ જાય, અને બધા કરતા મહારાજ કે વર્તમાન આદિક શ્રેષ્ઠ પાડે. પણ હું કામ પાડે ખબર, બીજાને પાછા પાડવા. પણ જેમ ભાલ દેશમાં મોરે સમુદ્ર હતો તે કાંપ જમાવીને મીઠી પૃથ્વી થઈ છે, તે જ્યાં સુધી કાંપ હોય ત્યાં સુધી તો ખોદીએ તો પાણી મીઠું નિસરે, અને તેથી જો હેઠું ખોદીએ તો સમુદ્રના જેવું ખારું ઝેર પાણી નિસરે. તે માસુરી જીવ હોય તે હરિભક્ત થયો હોય ને એનું ગમતું મરડીને લગારેક છેડ્યો હોય તો જેટલી મોરે સાધુની સેવા કરી હોય તેથી લાખ ગણો દ્રોહ કરે તો પણ મનમાં સંતોષ ન થાય. મહારાજ કે આ કડવું બીજ હોય તો એનું જ્યાં સુધી જાળવવામાં આવે ત્યાં સુધી વખાણ કરે ને બધું આ બધું કરે, જો નથી જણાતું એવું. પૂજ્યપાદ મહારાજશ્રીને ખૂબ વખાણ કરનાર પણ જ્યારે એને જરાક મરોડવામાં આવ્યા ત્યારે એમ ભક્તો આપણે ક્યારેક માનવા એમ થાય, ક્યારેક માનો આ આ લોકની અંદર વ્યવહારને અવલંબન કરીને સંબંધ આમ તેમ થોડા ઘણા થયા હોય પણ મુમુક્ષ હોય ને તો એ હામું શીંગડું ભરાવે નહીં, અને મુમુક્ષ તેમાં ખોટ હોય તો પહેલાં વખાણી કર્યાને કરતાં લાખ ગણો દ્રોહ કરે તો એ મનમાં એમ ન થાય કે હવે બસ, એમ ન તો બસ થઈ જાય ને, હે પોતે ગાદી આખી બેહાડી દીધી પછી એમ થાય બસ હવે એમ, પણ એને બસ ન થાય, એના મનમાં તરત એમ થાય શું થાય કે આને તડી પાર કરાવી ઠીક એમ, એવો સંકલ્પ એને ઉઠે, કારણ કે બીજ આસુરી થઈ ગયું છે એમ મહારાજે કહે. જો પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું, જે મહારાજ તમે એમ કહ્યું જે આસુરી જીવ હોય ને હરિભક્ત થયો હોય તો તેનું ધ્યાન લગી ગમતું રાખીએ ત્યાં સુધી તો સત્સંગી રહે, ને જો ગમતું ન રાખીએ તો વિમુખ થાય, તે ધ્યાન લગી વિમુખ નથી થયો તેવામાં જો તેનો દેહ પડી જાય તો આસુરી રહે કે દૈવી થાય? પછી જ મહારાજ બોલ્યા, જે તે આસુરી જીવ જ્યાં સુધી સારો હોય ને તેવામાં દેહ પડે તો દૈવી થાય અને ભગવાનની ભક્તિ કરીને પરમપદને પામે. હજી મહારાજ કે એનો આસુરભાવ પ્રગટ નથી થયો અને ત્યાં સુધી દેહ પડી જાય તો દૈવી થાય, એમને એમ સત્સંગમાં દેહ મૂકી દે તો દૈવી થાય. પણ ભક્તો આ કામ કઠણ છે, બહુ કઠણ. શું કામ ખબર? આસુરી આત્મા હંમેશા અનેક લાલચ રાખનારો હોય છે. હું રાખે લાલચ, મને સત્સંગમાંથી આમ મળવું જોઈએ, આમ હું જાઉં તો મારો ઓપડી જવો જોઈએ, હું જાઉં મને બોલાવવો જોઈએ, હું જાઉં મને હાર પહેરાવવો જોઈએ, મારા સભામાં વખાણ કરવા, ઘણા બધા સંકલ્પ લઈને બેઠો હોય. અને હંમેશા આ દુનિયાની રીત કેવી ખબર? ઈચ્છે ને મળે નહીં, ન ઈચ્છે ને મળે. નિષ્કળન સમયને મહંતાએ ન જ જોતી, મહારાજ પરાણે હાર પહેરાવવા તૈયાર થયા, અને ઓલા સાધુને જોતી હતી તે મારા નામ જ ન લીધું. હાલ બે વિરોધાભાસ થાય. એટલે જેને ન જતી એને આપે, એને આપે તો કાંઈ લેવા દેવા, ન આપે તો કાંઈ ન હોય. અને ઓલો પડખે બેઠો ને એની ઈચ્છા ન મળે એટલે દિશા શું થાય ને, ફૂફાડો મેળવીને રે. એટલે એ જીવાતમાં પાર પડવો ઘણો કઠણ છે. પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે નવધા ભક્તિમાં શ્રેષ્ઠ ભક્તિ કઈ છે? પછીજી મહારાજ બોલ્યા છે નવધા ભક્તિમાંથી જેને જે ભક્તિએ કરીને ભગવાનમાં દ્રઢ સ્નેહ થાય તે જ ભક્તિ અને શ્રેષ્ઠ છે. બધી શ્રેષ્ઠ જ કહેવાનો મતલબ, પણ પોતાને જેના દ્વારા પરમાત્મામાં અધિક પ્રીતિ બંધાય એ ભક્તિ એના માટે શ્રેષ્ઠ છે. પછી ગોપાળાનંદ સ્વામી પૂછ્યું છે જેને બાળ અવસ્થા હોય અથવા યૌવન અવસ્થા હોય તેને કેવા પુરુષનો સંગ રાખવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે વયે કરીને પણ વૃદ્ધ હોય અને ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય જેને દ્રઢ હોય અને ભગવાન વિશે પણ દ્રઢ પ્રીતિ હોય તેવા પુરુષનો સંગ પ્રીતિ કરીને એ બે જણાને કરવો. બાળક હોય યુવાન હોય અને સંગ કોને વિશેષ કરવો? તો કે વૃદ્ધનો સંગ શ્રેષ્ઠ છે. વૃદ્ધ કેવા? ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સહિત. શું કામ આમ કીધું આપણે મનમાં થાય? માનો યુવાન છે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ દ્રઢ છે તો શું વાંધો? તો મહારાજ કે હજુ એને પથ બહુ લાંબો કાપવાનો બાકી છે. ક્યારેક એને વિઘન થાય, પણ પેલા વૃદ્ધ પાર ઉતરી ગયા, વિઘનથી પાર છે. માટે યુવાન અવસ્થાવાળો અથવા તો બાળ અવસ્થાવાળો એનો સંગ કરે તો એને કોઈ દી વિઘન પ્રાપ્ત થાય ને, એમ અદ્ભુત વાત મહારાજ બતાવે છે. અને ભક્તો તે જ વખતે આપણા સર્વ કોઈના ગુરુ એ પૂજ્યપાદ ભાવ્ય આચાર્ય શ્રી લાલજી મહારાજ પધારી રહ્યા છે, તો ભક્તો બધાએ પોતપોતાને સ્થાને ઊભા થઈ અંતાળીઓના નાદથી પૂજ્યપાદ લાલજી મહારાજને વધાવીએ. પૂજ્યપાદ લાલજી મહારાજની આજ્ઞાથી આપણે વચનામૃતને આગળ વધારીને આ પૂરું કરી દઈએ. પછી આપણને પૂજ્યપાદ લાલજી મહારાજ એમના આશીર્વાદ પ્રાપ્ત થશે. થોડી વારમાં સ્ત્રી ભક્તોને આપણને પૂજ્યપાદ લાલજી મહારાજના દર્શનનો લાભ પ્રાપ્ત થયો, હજુ સ્પર્શનો પણ લાભ પ્રાપ્ત થશે. તો સ્ત્રી ભક્તોને પણ અખંડ સૌભાગ્યવતી માતુશ્રી આપણા સર્વ કોઈના એવા થોડી વારની અંદર પધારશે તો સ્ત્રી ભક્તોને પણ એ લાભ પ્રાપ્ત થશે. પછી નાજે જોગીએ પૂછ્યું છે એકનું ક્રોધે કરીને ભગવાનમાં મન જોડાયું છે ને એકનું ભયે કરીને ભગવાનમાં મન જોડાયું છે અને એકનું તો સ્નેહે કરીને ભગવાનમાં મન જોડાયું છે, એ ત્રણમાં કયો શ્રેષ્ઠ છે? પછી મહારાજ બોલ્યા છે જેનું હેતે કરીને ભગવાનમાં મન જોડાયું છે તે શ્રેષ્ઠ છે. ક્રોધે કરીને ભક્તો જે મન જોડાય છે એ આસુરી આત્મા છે. આપણા મનમાં થાય ક્રોધે કરીને કેમ જોડાતું છે, તો પરમાત્માની સાથે દ્વેષ બુદ્ધિ થઈ હોય. દાખલા તરીકે મહારાજ પધાર્યા અથવા તો પૂર્વે અવતારો પધાર્યા ત્યારે એમની સાથે વેર બુદ્ધિ રાખનાર રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, કંસ આદિ જેને અખંડ ભગવાન સાંભળતા હતા, પણ કયા સ્થાનથી સાંભળતા હતા અથવા કયા મતલબથી સાંભળતા હતા? વેર બુદ્ધિથી, ક્રોધને અવલંબન કરીને. એવો ભક્ત ભગવાન સાથે જોડાણો છે પણ ક્રોધે કરીને જોડાણો છે, બીજો ભયે કરીને, જન્મ મરણનો ભય છે કે જો ભગવાન નહીં ભજીએ તો માથે મરણ રહેશે, જન્મ લેશે વગેરે વગેરે, અથવા તો આ લોકના સુખ દુઃખ એ પ્રાપ્ત નહીં થાય જો છોડી દઈશ તો, એવા અવલંબન કરીને પરમાત્માની સાથે જોડાણો છે. જે પ્રથમ કયો એ કનિષ્ઠ છે અને ભયે કરીને જોડાયો છે એ મધ્યમ છે. ભયે કરીને જોડાણો એને કંઈક લાલચ છે, એને કંઈક પરમાત્માની પાસે જોઈએ છીએ. શું? તો ભયમાંથી બહાર નીકળી અને સુખ જોઈએ છે, લાલચથી જોડાયેલો છે કે હું ભગવાનનું ભજન કરું તો જન્મ મરણ થકી બહાર નીકળી જાઉં, એ લાલચથી જોડાયેલો એટલે મધ્યમ છે. અને ત્રીજો હેતવાળો, હેત એટલે પ્રીતિ, પ્રીતિમાં કદી લાલચ ન હોય પરંતુ પરમાત્મા માટે હું કંઈક કરી છૂટું આ ભાવના છે, એટલે હેતવાળો ભક્ત મહારાજ કે બધાએ કરતાં શ્રેષ્ઠ છે. પછી શિવાનંદ સ્વામી પૂછ્યું છે ભગવાનનો ભક્ત તો હોય પણ જેને શ્રીજી મહારાજે કહ્યું એવો જે સારસારનો વિવેક તે ન હોય ને વૈરાગ્ય પણ ન હોય, તેને એવો વિવેક તથા ભગવાન વિના બીજા પદાર્થમાં વૈરાગ્ય તે કેમ થાય? શ્રીજી મહારાજ બોલ્યા છે જો પ્રથમ જ ભગવાનમાં દ્રઢ હેત થઈ જાય તો વિવેક ને વૈરાગ્ય તે હેતને યોગ્ય કરીને પ્રગટ થાય છે, અને જેને જે પદાર્થમાં હેત થાય છે તેને હેત કહીએ,
અથવા કામના કહીએ, તે જે જે પદાર્થમાં હેત હોય ને તેમાં જો કોઈક અંતરાય કરે તો તે ઉપર ક્રોધ થઈ જાય છે. તે માણસના દેહમાં તો થાય પણ પશુને પણ ક્રોધ થઈ જાય છે. જેમ પાડો હોય તે કામનાય કરીને ભેંસ ઉપર આસક્ત થયો હોય ને બીજો પાડો આવે તો તેને મારી નાખે છે, એવી રીતે પશુ પક્ષીમાં સર્વત્ર દેખાય છે. તેમ જેને ભગવાન વિશે દ્રઢ પ્રીતિ હોય તેને જે પદાર્થ તે પ્રીતિમાં અંતરાય કરવા આવે તો તે ઉપર તુરંત ક્રોધ થઈ જાય છે ને તે પદાર્થનો તત્કાળ ત્યાગ કરે. માટે જો ભગવાનમાં દ્રઢ રહેતો હોય તો એની મેળે જ વૈરાગ ને વિવેક થઈ આવે છે. બહુ અદ્ભુત વાત છે કે વિવેક ન હોય માને જ્ઞાનરૂપી વિવેક એની પાસે પ્રાપ્ત થયો નથી, વૈરાગ્ય કરીને જગત અસાર પણ થયું નથી, તો પછી એવો જે ભક્ત છે એને જગત ખોટું કઈ રીતે થઈ શકે? વૈરાગ નથી ને તો વૈરાગ્યના માધ્યમથી જગત ખોટું થાય, અથવા તો વિવેક હોય આ સારું છે ને આ નરસું છે તોય પણ નરસાનો ત્યાગ કરીને સારું ગ્રહણ કરે, પણ આ બેમાંથી એકે નથી તો એને પછી જગત ખોટું કેમ થાય? આવો પ્રશ્ન છે. મહારાજ બહુ અદ્ભુત ઉત્તર આપે છે. મહારાજ કહે એને જે તે પ્રકારે કોઈ પણ માધ્યમથી પરમાત્મામાં પ્રીતિ જો બંધાઈ જાય ગોપીઓને મૂંઢપણે પણ ભગવાન સાથે પ્રીતિ બંધાઈ ગઈ. મહારાજ પ્રથમના 33માં કીધું મારે કે ત્રણ રીતે જોડાણ થાય છે, મૂંઢપણે પ્રીતિએ કરીને અને જ્ઞાને કરીને. મૂંઢપણું પ્રથમ આવી જાય, ભગવાન એટલે ભગવાન આપણા હૃદયમાં આ પડી જાય. અમુક જો ગામડાના લોકો હોય, ભણ્યા ન હોય, શાસ્ત્ર વાંચ્યું ન હોય, પરંતુ કથા વાર્તા કરીને એટલું જ એને સમજાણ હોય કે સ્વામિનારાયણ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે. અને એવી જ રીતે આચાર્ય માર્ગ પ્રત્યે પણ એને જો મૂંઢપણે હેત બંધાય, બીજી ખબર નહીં ભગવાનના દીકરા છે અને ભગવાનનું અપર સ્વરૂપ છે, એને રાજી કરીએ તો ભગવાન સ્વામિનારાયણ રાજી થાય, આટલી વાત સમજાણી હોય અને પછી ગમે એવો ધોકા પછાડનારો જાય તો પણ એ વાતને માને નહીં, એ ક્યારેય પણ એનો ત્યાગ ન કરે. હજી જ્ઞાની હોય ને, જ્ઞાની એટલે ઉપલબ્ધ જ્ઞાની હોય, એ ફરી જાય. જો તમે બુદ્ધિશાળી ઘણા બધા ફરી જાય, પણ ગામડાના અભણ કહેવા તો લોકો ફરતા નથી. મૂંઢ પણ એક ફેરીને હા પડી જાય, એક ફેરી હા પડી જાય પછી એને કોઈ તોડાવવા સમર્થ નથી. મૂંઢપણે પણ પરમાત્મા સાથે પ્રીતિ જો બંધાઈ જાય, હેત બંધાઈ જાય, તો મહારાજ કહે કે વગર વૈરાગ્ય પણ પદાર્થ છૂટી જાય. શું કામ? એના મનમાં એમ થાય હું જો પદાર્થમાં પ્રીતિ રાખીશ, હેત રાખીશ તો ભગવાન છૂટી જશે, ભગવાન મારી પાસે રહે નહીં, એને રાખવા જ ભગવાન પાસે. એટલે મહારાજ કહે કે પ્રીતિ જ્યારે આવે છે ત્યારે જીવમાંથી વિના વિવેકે અને વિના વૈરાગ્ય જગત છૂટી જાય છે. પછી વળી શિવાનંદ સ્વામી પૂછ્યું જે બુદ્ધિમાન તો બે પુરુષ છે, તેમાં એક તો જેમ પરમેશ્વર કહે તેમ જ માની લે એવો વિશ્વાસી છે, અને બીજો તો પરમેશ્વરના વચન હોય તેમાં પણ માનવું ઘટે તેટલું જ માને, એ બેમાં કયો શ્રેષ્ઠ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વિશ્વાસી એ શ્રેષ્ઠ છે, તે રામકથામાં રામચંદ્રજીએ કહ્યું છે જે મારે દ્રઢ વિશ્વાસે રહે તેની જેમ માતા બાળકની રક્ષા કરે છે તેમ હું રક્ષા કરું છું, માટે વિશ્વાસી એ શ્રેષ્ઠ છે. બુદ્ધિમાન બે છે, એક સંપૂર્ણ વિશ્વાસી છે ને એક ભગવાનના વચન, એમાંય પણ પોતે બુદ્ધિ દોડાવે ને પછી હા પડે એટલું માને, ના પડે તો ન માને. કોણ શ્રેષ્ઠ છે? મહારાજ કે વિશ્વાસી શ્રેષ્ઠ છે. વિશ્વાસી હું કામ શ્રેષ્ઠ કીધો ખબર છે? જેને વિશ્વાસ નથી ને એને ભગવાન પણ એની સંપૂર્ણ હા જ નથી પડી, જણાતો નથી ઉપરથી, એના કદાચ બધા જ બાહ્ય ચિહ્ન હોય, કંઠી હોય, તિલક હોય, અને કદાચ ગ્રસ્ત આશ્રમ છોડીને ત્યાગાશ્રમ પણ સ્વીકારી લીધો, બધું જ ગ્રહણ કર્યા પછી પણ વિશ્વાસમાં જેટલી ખોટ, બરાબર યાદ રાખી, વિશ્વાસમાં જેટલી ખોટ એટલી આસ્તિકપણામાં ખોટ છે. ઊંડો ઊંડો એને નાસ્તિકવાદ પડેલો છે, ઊંડે ઊંડે એને નાસ્તિક ભાવ પડેલો છે, એને પરમાત્માપણાની સંપૂર્ણ હા પડી નથી. ભગવાનની જ એને સંપૂર્ણ હા પડી ગયું, આ ભગવાન જ છે, એનું જ ધાર્યું બધું થાય છે અને એ કરે એ જ શક્ય બને, એવી હા પડી ગયું. મનમાં કોઈ દી એમ થાય ભગવાન આ કે બરાબર નહીં હોય એમ થાય? ત્યાં કોઈ દી બુદ્ધિ આડે આવે? ન આવે. સારંગપુરમાં જો ને મારા એમ કે આમ રૂમાલ કર્યો, પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું સ્વામી આ શું છે? મુક્તાનંદ સ્વામી કે મહારાજ રૂમાલ, મહારાજ કે તલવાર છે. હા મહારાજ તલવાર. સુરા ખાચર કે સ્વામી આવું ધાલતા છે કઈ? હાથમાં રૂમાલ છે ને તમે તલવારને આ પાડો. મુક્તાનંદ સ્વામી કહે દરબાર, આ વસ્તુ તલવાર છે ને આ રૂમાલ છે, નામ કોણે પાડ્યા? ભગવાને પાડ્યા. આનું નામ કદાચ તલવાર પાડ્યું હોત તો. અને બીજા નંબરમાં હું એમ કહું રૂમાલ ભાળીને કે રૂમાલ છે, મારા તલવાર કહે છે, મારે અડધે પોગાડે તલવાર કરી નાખે, મારે ખોટું પડવાનું ને? મહારાજ જે ધારે તેજ થાય તો હું કામ કહું મહારાજ રૂમાલ છે? આનો વિશ્વાસ કહેવાય કે ભગવાન જે ધારે તેજ થાય, પરમાત્માથી કોઈ વસ્તુ અન્યથા હોઈ શકે નહીં. વિશ્વાસ ક્યારે ન હા પડે, વિશ્વાસ ક્યારે ન બેસે, કે જ્યારે એની સામર્થ્યમાં શંકા રહે. તો ભગવાનની ભગવાનપણાને આપણે સામર્થ્યમાં શંકા હોય? સામર્થ્યમાં જેને શંકા નહીં એને કોઈ વાતમાં પણ શંકા હોઈ શકે નહીં. અને વિશ્વાસી પુરુષને સંપૂર્ણ હા પડી ગઈ છે. એ કદાચ ઓછી વધતી બુદ્ધિવાળો હોય, પણ પરમાત્મા એ પરમાત્મા જ છે. એ કરતા અકર્તા અન્યથા કરતા તમામ શક્તિના ધરનારા છે, એમ એને હા પડી ગઈ. માટે મહારાજ કે વિશ્વાસી શ્રેષ્ઠ છે. પછી આત્માનંદ સ્વામી પૂછ્યું, જે મનમાં તો એમ નિશ્ચય છે જે દેહ પર્યંત પરમેશ્વરના ગમતામાં જ રહેવું છે, તો પણ એમ જાણીએ છીએ જે પરમેશ્વરને ને સંતને કેમ કરીએ તો આપણો વિશ્વાસ આવે? પછી જ મહારાજ બોલ્યા, જે વિશ્વાસ તો પરમેશ્વરને ને સંતને ત્યારે આવે જ્યારે અતિશય માંદો થાય, ને તે મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લે, ને પોતે મૂંઝાય પણ નહીં, તથા વાંક વિના પણ પરમેશ્વરને સંત પોતાનો અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે, ત્યારે એનો પરમેશ્વરને ને સંતને વિશ્વાસ આવે. અને ત્રીજો પ્રકાર એ છે, જેટલા સત્સંગમાં નિયમ છે તેમાંથી જો લેશ માત્ર ફેર પડે તો અતિશય દુખાઈ જાય, ને તેનું તત્કાળ પ્રાયચિત કરે. અને જો મનમાં ખોટો ગાઢ થાય તો બીજાને દેહ કરીને વર્તમાનમાં ફેર પડે તેટલો જ દુખાય ને ત્રાસ પામે, ત્યારે એનો પરમેશ્વરને ને સંતને પરિપૂર્ણ વિશ્વાસ આવે છે. આ કોઈ કાળે સત્સંગમાંથી ડગશે નહીં. બહુ અદ્ભુત ઉપાય બતાવ્યો મહારાજ. કે પરમાત્માના બાંધેલા જે નિયમ, એટલે મહારાજ એવું કહેવા માગે છે, અમે બાંધેલી જે મર્યાદા એમાં સંપૂર્ણ વર્તતો હોય, લેશ માત્રામાં ફેરફાર થવા દે નહીં. મને કરીને જરાક અયોગ્ય સંકલ્પ થઈ ગયો હોય તો મહાદુઃખ થઈ જાય, અને બીજાને દેહ કરીને ક્રિયામાં ફેર પડે અને જેટલું દુઃખ થાય અને જેવું પ્રાયચિત કરે એવું પ્રાયચિત એના મનમાં અયોગ્ય સંકલ્પ થયો હોય તો એ પણ કરે, એની બાબતમાં મહારાજ કે એક તો શંકા થાય નહીં. અને ભક્તો હકીકત છે ને, દાખલા તરીકે સંકલ્પ અયોગ્ય થાય અને સંતો હોય એ પ્રાયચિતનો ઉપવાસ કરે, એની બાજુ કોઈ દી સંકલ્પ થાય કે આના બ્રહ્મચર્ય ફેરે છે? ન જ થાય. અહીંયા મહારાજ એવું જ કંઈક કહે છે. મહારાજ કહે કે બે વસ્તુ જેની અંદર દ્રઢ હોય એની બાબતમાં ભગવાન અને સંત. ભક્તો અહીંયા સંત શબ્દ મૂક્યો એટલે સમુદાય બધો લેવો, કે હરિભક્ત હોય, પૂજ્યપાદ આચાર્ય મહારાજ હોય, કે સંતો હોય, એ ભક્ત ઉપર કે એ સંત ઉપર અથવા તો કોઈ પણ મુમુક્ષ ઉપર સંપૂર્ણ વિશ્વાસ ક્યારે બેસે, એના માટેનો અહીંયા અદ્ભુત ઉત્તર છે. મુમુક્ષનો ઠેરાવ છે કે જીવન પર્યંત ભગવાનના ગમતમ રહેવું છે, પણ બીજાની વિશ્વાસ ક્યારે બેસે? પછીજી મહારાજ બોલ્યા, જે વિશ્વાસમાં તો એવી વાત છે, જે પરમેશ્વરને અને સંતને ત્યારે આવે જ્યારે વિશ્વાસ કે અતિશય માંદો થાય અને મંદવાડમાં ચાકરી પણ સારી પેઠે ન થઈ હોય તો પણ કોઈનો અવગુણ ન લઈને પોતે મૂંઝાય પણ નહીં. નહીતર બેમાંથી એક થાય, કા અવગુણ લઈને કા મૂંઝાય. બહુ શુદ્ધ મુમુક્ષ હોય ને તો અવગુણ ન લે પણ પોતે મૂંઝાય, કે હું એટલો બધો બીમાર છું, નામ છું, તેમ છું, તેમ છતાંય કોઈ સેવા કરતું નથી, એટલે મૂંઝવણ થાય. અને મુમુક્ષામાં ખોટ હોય તો અવગુણ શરૂ થઈ જાય, કે આટલો બધો બીમાર થયો તો હામું જોતું નથી, મારો કોઈ ભાવ પૂછતો નથી, અને જરા કઠણ કહેવાનું હોય તો ધુઆ પુઆ થઈ જાય. પણ મહારાજ કહે કે શુદ્ધ મુમુક્ષ હોય એના ઉપર ત્યારે જ વિશ્વાસ બેસે કે આવી પરિસ્થિતિ નિર્માણ થાય. માંદો હોય એની કોઈ ખબર ન પૂછે અને સંપૂર્ણ નિયમમાં વર્તતો હોય એના પર ભગવાનને અને સંતને અથવા તો પૂજ્યપાદ મહારાજશ્રીને પણ વિશ્વાસ આવે. ભક્તો દાખલા તરીકે તમે હો કે અમે હોઈએ, પૂજ્યપાદ મહારાજશ્રી આપણને એવી કોઈ વાત બતાવી, આપણને કોઈ કાર્ય સિંધ્યું, અને એ કાર્યની બાબતમાં બીજા હજાર જણા એમ કહેતા આ કાર્ય ન કરાય, આ કાર્ય ન કરાય, અને હોય શાસ્ત્રોક્ત પણ બીજા ન હા પડતી હોય, પણ આપણને હૃદયમાં હા પડી જાય ને આપણે એ કાર્ય કર્યું તો એ કાર્યથી પૂજ્યપાદ મહારાજશ્રી વિશ્વાસ બેસે, અને પછી બે પાંચ જણા કહેવા જાય કે બાપજી એ સાધુ આમ છે કે હરિભગત આમ છે, તેને આ પડે પછી ન પડે, આપણા ઉપર વિશ્વાસ બેસી ગયો હોય છે. એવી રીતે ભગવાનને પણ એમ જ હોય છે, ભગવાન તો તનની જાણે મનની જાણે, તેમ છતાંય ઉપલગ જે દેહનો આચાર છે એની સાથે સંબંધ હોય જ છે. કે ભગવાનના સંતને પણ એમ હોય, ગ્રહસ્થ ભક્તો હોય અથવા તો નાના સાધુ હોય, એનું શરીર હાજુ માંદું થયું અને એનું કોઈનો અવગુણ ન આવે, મૂંઝાય નહીં અને નિયમમાં ખબરદાર વર્તતો હોય, એની બાબતમાં કોઈ દી શંકા ન જાય કે આ સાધુનું કે આ હરિભગતનું કેમ થાય, કોઈ દી શંકા થાય નહીં. ઓલી બાબતમાં વિશ્વાસ બેસવો ભારે કઠણ છે. ક્યાં સુધી મહારાજ વાત બતાવ્યું કે વાંક વિના પણ પરમેશ્વર ને સંતે પોતાનું અતિશય અપમાન કરે તો પણ કોઈનો અવગુણ ન લે, અતિશય અપમાન કરે. ભક્તો આ કામ ભારે કઠણ છે, માન થતું રહે, આપણને બોલાવતા રહે, ત્યાં સુધી તો બધું હરખું રહે, પણ જરાક આપણું ધાર્યું ન થાય અને તેથી સંકલ્પ ન ઉઠે, તેથી સંકલ્પ ન ઉઠે તો પછી હા પડે. અને આપણે ધારી એમ થતો ત્યાં સુધી તો હોવ માને, એમાં કઈ મોટી વાત છે, કહો. માન જ થતું રહે ત્યાં સુધી કોણ ન માને, બધાય માને, પણ અપમાન થાય તોય સંકલ્પ ન ઉઠે ત્યારે પછી એના પર વિશ્વાસ આવે. નતર ભક્તો માન નામનો દોષ છે ને ખરેખર મુમુક્ષને કામ ક્રોધ લોભ સ્વાદ બધાય મોક્ષમાં વિઘનરૂપ છે, પણ બધાય કરતાં વધારે વધારે વિઘનરૂપ હોય તો માન છે. મહારાજ કહે કામી તો આ સત્સંગમાં ગ્રહસ્થની પેઠે નિભ્યો જાય છે, પણ માની તો જરૂર સત્સંગમાંથી પડી જતો જણાય છે. અને મહારાજના સમકાલીન સમયમાં તમે દ્રષ્ટિ નાખો તો કામે કરીને પડ્યા હોય એવો એક ઇતિહાસ નથી સર્જાણો. મહારાજના સમકાલીન સમયમાં કામે કરીને પડ્યા હોય એવો એક ઇતિહાસ નથી સર્જાણો, અને મહારાજ સ્વયં પોતે પ્રગટ સામે બિરાજમાન હતા તોય પણ માને કરીને ઘણા સત્સંગમાંથી પડી ગયા છે, આ વસ્તુ સ્પષ્ટ જણાય છે. એટલે મુમુક્ષુને બધા કરતાં ભયંકર દોષ હોય તો માન નામનો દોષ છે, અને માનમાંથી જીવને એવું સ્વાદ આવે છે એવો તો કોઈમાંથી સ્વાદ આવતો નથી. અને પછી બહુ જગ્યાએ ચાંખ્યો હોય સ્વાદ, બહુ જગ્યાએ ચાંખ્યો હોય પછી મન છે ને એનું હરેળું થઈ જાય, જેને કારણે જીવથી અપમાન સહન ન થાય અને અપમાન સહન ન થાય અને વિશ્વાસ પણ ન બેહે. પછી ભગવદાનંદ સ્વામી પૂછ્યું છે, બે જ નાના પ્રશ્નો છે, જે ભક્તજનના મનને વિશે ભગવાનને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મ્ય હોય તે બીજાને કેમ જણાય? પછી મહારાજ બોલ્યા છે, જેના મનને વિશે ભગવાનનું ને ભગવાનના ભક્તનું અખંડ મહાત્મ્ય હોય તે ભગવાન ને ભગવાનના ભક્તની નિષ્કપટ ભાવે પ્રીતિ કરીને સેવા કરે. અખંડ મહિમા હોય એ નિષ્કપટ ભાવથી સેવા કરે, અખંડ, કપટ નહીં, સારું લગાડો હાટું કરે નહીં, પણ આ સેવા કરવાથી ભગવાન મારા ઉપર રાજી થશે એમ માની અખંડ સેવા કરે. ને દેહ કરીને સર્વે સંતને પગે લાગે, કોઈ બીમાર હોય એની સેવાય કરે અને દેહ કરીને પાછો પગે લાગે, દાસત્વ ભાવ દાખવતો રહે. અને કોઈક સંત માંદા હોય તો તેનું માથું દાબે, પગ દાબે ને ખાધા પીધાની ખબર રાખે, અને પોતાની પાસે પોતાને મનગમતી વહાલી વસ્તુ આવે તો તે સંતને આપીને પછી પોતાના કામમાં વાપરે, એવી રીતે મન કર્મ વચને કરીને એ વર્તે તેના અંતરમાં ભગવાનનું સંતનું મહાત્મ્ય અખંડ છે એમ જાણવું. હાજા માંદા હોય ત્યારે પગ દાબે, હાથ દાબે, કોઈ એને ખાધાની વસ્તુ જોઈતી હોય તો આપે, ત્યારે સમજવું એને અખંડ મહિમા છે. વાલા ભક્તો, આપણે ઘણી ફેરી રઘુજી મહારાજને સંતોનો ખૂબ મહિમા હતો એ વાત કરી અને પેલું દૃષ્ટાંત લાવીએ છીએ કે પેલા સાધુ બીમાર હતા અને રાત્રિને જમવાની ઈચ્છા થઈ અને ભંડાર ખોલાવા ગયા ને એમાં આદે આચાર્ય મહારાજ એ જાગી ગયા, પૂછ્યું શું કામ છે? તો કે બાપજી પેલા સ્વામી બીમાર છે અને કંઈ જમવાની ઈચ્છા થઈ છે. તો મહારાશ્રીએ જાતે રોટલો બનાવી અને મોકલ્યો અને જમાડ્યા. આટલો બધો મહારાશ્રીને સંતોનો મહિમા હતો એ વાત સત્સંગમાં પ્રસિદ્ધ છે, અને એ અહોભાવ એ વાત સાંભળીને અતિ થાય છે, અને એ જોઈ અને આનંદ થાય એ બહુ સારી વાત છે, પણ એ જોઈને પછી ખોટ કાઢે કે એવો મહિમા અત્યારે વિદ્યમાન આચાર્ય માર નથી. પણ ભક્તો, એવો જ મહિમા પૂજ્યપાદ આચાર્ય મારને છે, હું આ તમને સાબિત કરી દઉં. અને સાથે સાથે એક બીજી પણ ટકોર કરું કે આચાર્ય મહારાજને એવો મહિમા હતો એમ કહેવા કરતાય એવો રખાઈ જતો હતો, કારણ કે સામો સંતોને પણ આચાર્ય મારનો એવો મહિમા હતો. આયા નતર ભક્તો, તમે વિચાર તો કરો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી કેવા સમર્થ સમર્થ મહાબ્રહ્મનિષ્ઠ સંતો, કેટલા સમર્થ સંતો, પરંતુ તેમ છતાંય રઘુજી મહારાજ ગાદી પર બેઠા ત્યારે 14 વર્ષના જ હતા, અને શ્રીજી મહારાજ જ્યારે ધામમાં સીધા ત્યારે 18 વર્ષના હતા. મુક્તાનંદ સ્વામી 80 વર્ષની ઉંમર અને આદિ આચાર્ય મારીની ઉંમર 18 વર્ષની અને મારા શ્રી કે હાથ જોડીને હજુરુ બાપજી આજ્ઞા કરો આજ્ઞા કરો આજ્ઞા કરો ત્યારે મિહ માર્યા હતો. આચાર્ય મારીની મહિમા હતો એથી અધિક પણ સંતો સામે મહિમા દાખવતા હતા. વલ્લભ ભક્તો, 3 વર્ષ પહેલા પૂનામાં આપણી પારણ હતી અને પૂજ્યપાદ લાલજી મહારાજ પધારેલા. હું તમને એ બતાવું છું કે આજે મહિમા એ જ છે અને એ વખતે અમને શીળ નીકળેલું. એટલે હું થોડો પૂજ્યપાદ લાલજી મહારાજ પધાર્યા મોઢો ગયો અને સંતોએ વાત કરેલી કે શીળ સ્વામી નીકળ્યો છે. એટલે હું ગયો લાલજી મહારાજને દંડવત કરીને પગે લાગ્યો. બધા કુશળતાના સમાચાર પૂછ્યા અને પછી કે સ્વામી શીળ તમને ક્યારે નીકળ્યો? મેં કીધું બાપજી બહુ સમયથી નીકળ્યા છે, ક્યારેક ક્યારેક નીકળે. ત્યારે મને કહે માતુશ્રી ફાકી સરસ બનાવી દઈશ, કે આ વખતે તમે આવો ને હું માતુશ્રીને કહીશ ફાકી બનાવી રાખે અને તમને આપશે, કે તમે હંભારીને યાદ કરીને લઈ લેજો. મેં કીધું સારું બાપજી. પછી વડતાલ હું ગયો, હું તો ભૂલી ગયો હતો અને પછી પાછા લાલજી મહારાજ પણ નહોતા. અને એ વખતે માતુશ્રી નાના લાલજી મહારાજ દ્વારા કહેવડો, સ્વામીને કહો મેં ફાકી તૈયાર રાખી છે અને સ્વામી ફાકી લઈ જાય અને આ ફાકી જમશે સારું થઈ જશે. તો કે ભક્તો, ફાકી તો નિમિત્ત માત્ર. ફાકી પૂજ્યપાદ લાલજી મહારાજ દ્વારા, નાના લાલજી મહારાજ દ્વારા અપાવી અને ફરીને મહિના પછી મેં ગયા તો ફરી વાર પાછું માતુશ્રી પૂછાયું કે સ્વામીને કહો ફાકી લીધી અને સારું થયું? અને ભક્તો, ફાકી લીધી અને સારું થઈ ગયું. એટલે ત્યાં બે વસ્તુ સમજો ને, એક તો એમને કેટલો સંતોનો મહિમા હશે, ન તો માતુશ્રી ફાકી આવડા જેવા એમને આગળ આપણે શું હિસ્સામાં કહો અને આપણા માટે ફાકી બનાવે અને પાછા કુશળતાના સમાચાર પૂછે સારું થઈ ગયું. ભક્તો, આથી અધિક મહિમા કેટલો હોય. પણ આપણે જ્યારે ઠામુકો ન હોય ને પછી ખાલી આશા રાખી એક બાજુથી કેમ શક્ય બને કહો. અને ભક્તો, ફાકી નિમિત્ત માત્ર, બાકી એમના હાથની બનાવેલી ફાકી ખાધી એટલે શીળો ગયું, નતર 15 દાડા 2-3 ફેરી નીકળતું કહો. એટલે કહેવાનો મતલબ ભક્તો, આપણે જેટલો મહિમા સમજી એ જ પ્રમાણે પ્રતિસાદ આપણને મળનારો છે. અને અમને તો હવે તો બહુ અનુભવ થયો, હાવ નજીક આવી ગયા બધું થયું ને. વરોમાં કેટલી ફેરી વડતાલ જવાનું થાય, ક્યારેક બપોરે 2 વાગે પહોંચીએ તો માતુશ્રી તરત પૂછાવે, સંતો સ્વામીને બધા આવ્યા સંતો તો ફરાળ કર્યું છે, જમ્યા છે? અને ક્યારેક ન જમીને ગયા હોય તો તરત ફરાળ કરાવીને મોકલાવે. અરે રાત્રે 11 વાગે પગે જ મોકલાવે. રઘુજી મારે તો એક જ ફેરી રોટલો મોકલાવ્યો ત્યાં આટલો બધો મહિમા સમજાઈ ગયો. બોલો, આ તો કેટલી ફેરી મોકલાયો ને તોય જીવને મહિમા ન સમજાય તો એટલા કમ ભાગ્ય છે. અહીંયા મહારાજે બતાવે છે કે જેને અખંડ મહિમા હોય એની ભગવાનના ભક્ત એ વતે ભગવાનના ભક્તની ભગવાનના સંતની સેવા થાય અને એનો મહિમા સમજી એની ચાકરી થઈ શકે. તો ભક્તો, અહીંયા અખંડ મહિમાની વાત આવે તો અખંડ મહિમા આપણને પૂજ્યપાદ આચાર્ય મારનો જો હોય સામે એ આવે ને તો એની સેવા પણ આપણાથી થાય. અરે કેટલાક સંતોથી દંડવટ નિત થતી, બીજી હું સેવા કરવાના કહો. ન તો ભગવાન સ્વામીનું અપર સ્વરૂપ આવે ને ત્યારે અટંટાઈ જાય, આપણે કેમ દંડવટ કરીએ? ભક્તો, ત્યાં સુધી ભગવાન સ્વામીને સમજ્યા નથી આવ્યા. આ તો ભક્તો મનુષ્ય દેહ દેખાય, આ દેહ છે ને પંચભૂતનો દેખાય એટલે અલૌકિકપણું ન દેખાય, બાકી આ સ્વરૂપની અંદર ભગવાન સ્વામીને પ્રગટ બિરાજે છે. એને દંડવટ કરવાથી, એમની સેવા કરવાથી ભગવાન સ્વામીને એની સેવા કરવા તુલ્ય ફળની પ્રાપ્તિ થાય. પણ ભક્તો, જીવમાં મહેમાન તો થાય, નહીતર ઘણી ફેરી લોકો બોલે ઘણું પણ ઘણું બધું પણ આપણને ખબર પડી જાય. આને જીવમાં મહિમા નથી, જીવમાં મહિમા હોય વાત આખી અલગ છે ને એને સુખ આવે. પછી શ્રીજી મહારાજે સંતને પ્રશ્ન પૂછ્યો છે, ધર્મજ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ છેલ્લો નાનકડો પ્રશ્ન, એ ચારે અતિ તીવ્રપણે કરીને વર્તતા હોય તો પણ ધર્મમાં કાંઈક સંકપણું થાય ને વૈરાગ્યમાં કોઈક ઠેકાણે રાગ રહી જાય અને ભક્તિમાં પણ કાંઈક શિથિલપણું થઈ જાય અને જ્ઞાનમાં પણ કંઈક દેહાશક્તિ રહી જાય, તેનું શું કારણ હશે? પછી ગોપાળાન સ્વામીએ ને બ્રહ્માન સ્વામીએ કહ્યું છે, જેને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ચાર તીવ્ર વર્તે છે એવા જ ઈશ્વર મૂર્તિ સમર્થ તેમાં જે કાંઈ કસર જેવું જણાય છે તે તો કેવળ દયા કરીને રહે છે પણ બીજી કોઈ જાતની કસર નથી. અને એવા જે મોટા હોય તે બાહ્ય દ્રષ્ટિ રાખીને વર્તે ત્યારે કેટલાક જીવને જળભરત જેવા અને સુખજી જેવા કરી મૂકે, માટે એવા અતિશય જે મોટા તેમને જે વ્યવહારિક દ્રષ્ટિએ વર્તું તે કેવળ જીવો ઉપર દયા કરીને છે. પછી શ્રીજી મહારાજ કહ્યું છે, એનો ઉત્તર એ જ છે. બહુ અદ્ભુત વાત કરી કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ચારે તીવ્ર વર્તતા હોય તોય પણ ધર્મમાં કંઈક સંકરપણું રહી જાય, વૈરાગ્યમાં કંઈક ઠેકાણ રાગ રહી જાય, ભક્તિમાં પણ કંઈક શિથિલપણું રહી જાય અને જ્ઞાનમાં પણ કંઈક દેહ આશક્તિ રહી જાય, આ કેમ રહેતું હોય છે? ભક્તો જરાક સમજે અને પછી આપણે વચનામૃતને પૂરું કરીએ. પ્રથમ ધર્મમાં કંઈક શંકરપણું રહી જાય એટલે ધર્મની અંદર ગૌણતા જેવું રહી જાય, એ કેમ રહેતું હશે? છે પાછા તીવ્ર ધર્મવાળા, ધર્મયુક્ત વર્તનારા છે, અને તેમ છતાં ધર્મની અંદર કંઈક શંકરપણું એટલે કંઈક ખોટ જેવું રહી જાય છે, એવો પ્રશ્ન છે. એટલે ધર્મમાં વર્તે છે પણ ખામી રહી જાય છે, કેવી રીતે રહેતી હશે? સમજાય છે? ધર્મમાં સંપૂર્ણપણે વર્તે છે પરંતુ શંકરપણું કેમ રહે? દાખલા તરીકે મહારાજની આજ્ઞા છે, કેવી આજ્ઞા છે? ત્યાગી માટે ખાસ મહારાજ કહે કે તૃણ જેવી વસ્તુનું પણ ક્યારે છેદન કરવું નહીં, આજ્ઞા થઈને એ ધર્મ થયો. પરંતુ તેમ છતાંય ભગવાનને રાજી કરવા માટે ભાજી તરકારી પણ લાવી જોશે, બીજું પણ સેવાનું કાર્ય થતું હોય. પેલું સંપૂર્ણ અહિંસારૂપ ધર્મ છે પરંતુ એની અંદર ભગવાનને રાજી કરવા માટે ગૌણતા જેવું દેખાય, કારણ કે ક્યાંક હિંસાનો પ્રબંધ થોડો ઘણો રહેતો હોય, દેખીતી રીતે પણ ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ ભાજી તરકારી તમે તોડો તો ઇનડાયરેક્ટ તો એ પ્રસંગ છે, એવી રીતે વર્તાતો હોય એ ધર્મની અંદર શંકરપણું કાંઈક રહ્યું હોય એમ લાગે. એટલે જેને દિવ્ય દ્રષ્ટિ ન થઈ હોય એના મનની અંદર આવા સંકલ્પો થાય. વૈરાગની અંદર કોઈ જગ્યાએ રાગ જેવું રહી જાય, જગત આખું અસાર કરી નાખ્યું હોય તોય પણ એને કંઈક રાગ જેવું રહી જાય તેવું દેખાય. ભક્તો, આવું ક્યારેક બનતું હોય છે કે ખૂબ તીવ્ર વૈરાગ્ય હોય તોય પણ રાગ જેવું ઉપલબ્ધ દ્રષ્ટિ દેખાય. અમે એક ફરી એક ગામમાં ફરવા, ગામનું નામ ભૂલી ગયો, એ હરિભક્તોએ વાત કરી ત્યારે એમ થયું કે ના, વાત સાચી છે એમ, રાગ જેવું જણાય ખરું ઉપરથી જીવને. વિરસદવાળા જ્ઞાન જીવનદાસ સ્વામી થઈ બહુ સમર્થ સંત થઈ ગયા. ભક્તો, મહાસમર્થ સંત હતા, ભગવાન સ્વામિનારાયણ પ્રગટ દર્શન આપે આવા સમર્થ સંત હતા, તોય પણ પૂજ્યપાદ આચાર્ય મારનો મહિમા કેટલો સમજતા ખબર? એક ગામમાં મેં ગયા હતા, ભરતભાઈ કરીને હરિભગત હતા. મેં કીધું, ભરતભાઈ તમને મહારાષ્ટ્રનો આટલો બધો મહિમા કેમ? બહુ મહિમા છે. મને કહે, સ્વામી મને બીજી કાંઈ ખબર નહીં, શાસ્ત્ર દ્વારા તો હું બહુ જાણતો નથી, પણ હું બહુ નાનો હતો કે 8-1 વર્ષનો, અને ત્યારે જ્ઞાન જીવનદાસ સ્વામીએ મને કંઠી બાંધેલી એટલે એમની પ્રત્યે મને ગુરુભાવ અને એની વિશે મને ઘણો અહોભાવ. પણ 8 વર્ષની ઉંમરે હું વિરસદનો મંદિરનો પાટોત્સવ હતો, પાટોત્સવમાં ગયેલો, અને ત્યારે સ્વામી કે એકદમ બીમાર, પેલી સાયકલ આવે ને એના પર બેહારીને સ્વામીને મંદિરમાં લાવેલા, અને એ વખતે નરેન્દ્ર પ્રસાદજી મહારાજ ગાદી ઉપર હતા. પૂજ્યપાદ મહારાજશ્રી જ્યારે અભિષેક કરવા પધાર્યા, અભિષેક એટલે વસ્ત્રો તો પલળે, વસ્ત્રો પલળ્યા, સ્વામી બહાર આમ ખુરશી પર બેઠા દર્શન કરતા હતા. પછી મહારાજશ્રી જ્યારે ત્યાંથી પ્રસાર થયા ત્યારે સ્વામીએ એમનું ધોત્યું લઈને પોતાના માથા પર નીચોયું. આ દ્રશ્ય મેં જોયું ત્યારે મારા મનમાં એમ થયું, ઓહો, આવા મોટા સંત છે એ મહારાશ્રીનું ધોત્યું લઈને પોતાના માથા પર નીચોવે તો કેટલો મહિમા સમજે છે. અત્યારે આજકાલના કદાચ ગમે એવી વાતો કરે તો મને હા પડે નહીં, એવી રીતે મને મહિમા સમજાણો એવા એ સંત મહારાજની સારધાર આજ્ઞા પાળનારા. ગામડામાં જાય ને તો હરિભક્તોને રાજી કરવા હાટું અડધા અડધા મનના માલપુડા ઉતારે. હું એ બતાવો કે વૈરાગ્યમાં શંકરપણું કેમ, અડધા અડધા મનના માલપુડા ઉતારે પણ પછી પોતે રોટલો ને છાશ જમે. એમાં એકવાર કે કોઈ હરિભગત ભાળી ગયું એટલે બધા હરિભક્તો સ્વામીને બહુ કીધું, સ્વામી તમે અમારી રસોઈ જમ્યા ને અમારો આમ ને તેમ બહુ કીધું ને, તે અંદર માલપુડા પીડ્યા છે. સ્વામી બે લઈ આવ્યા અને ખાઈ ગયા, લે આ ખાધા કે બસ તને સંતોષ. અને ભક્તો, એમ જે સીધા માલપુડા ખાઈએ વૈરાગ્યમાં ખોટ ગણાય, વૈરાગ્યની અંદર ખોટ ગણાય, પરંતુ એ કેવળ ખાધા પછી એને લેશ માત્રામાં પ્રીતિ બંધાણી હોય અને એટલે વૈરાગ્યની અંદર શંકરપણું જણાય. તેમ છતાંય મોટા પુરુષને ક્યારેય પણ વૈરાગ્ય ઓછો હોતો નથી. અને ભક્તો, પૂજ્યપાદ આચાર્ય મહારાજ, પૂજ્યપાદ લાલજી મહારાજ પધારે ત્યારે ભક્તો બહુ ભાવથી કાજુ બદામ આદિક લાવે, ત્યારે સામાન્ય જીવન હોય આમને જો જલસા છે કાજુ બદામ બધા ખાવાના, તે એમ થાય ને શંકર, પણ સાથે રહેતાને ખબર હોય એના જીવનની અંદર કેટલો વૈરાગ્ય ગણેલો. 2-4 દાણા લઈ અને હરિભગતનો ભાવ પૂરો કરે. હવે એમાં કોઈક આવી ગયો બરાબર 2-4 દાણા લેતા ને આવી ગયો, મનમાં શું થાય? ઓહો, જોયું રાગ જેવું જણાય ને, પણ એ હૃદયમાં પરમ વૈરાગ્ય છે. કારણ કે બટાકા છે તમને ખબર ને, પૂજ્યપાદ નરેન્દ્ર પ્રસાદજી મહારાજને બટાકા બહુ વાલા હતા, ખાવ સસ્તા, અને કોઈ દેવું તો બને નહીં બટાકાને, હમણાં અસત થઈ ગયું બટાકા મળતા નથી બજારમાં. અને પૂજ્યપાદ મહારાશ્રીને ખૂબ વાલા, અને લાલજી મહારાજ બટાકા જ વિશેષ કરીને અમે ગામડે ફરતા હોય. ભક્તો, ક્યારેક ક્યારેક આપણા મનમાં એમ થાય પક્ષે કરીને જીવનું કેવું ખરાબ થાય, લોકો કેવી કેવી વાતો કરે. વિદેશમાં એવું બહુ પાયું છે કે આચાર્ય મહારાજ લાલજી મહારાજ હોટલનું ખાય છે, ત્યારે આપણા મનમાં એમ થાય ઓહો આ ઉલા આ બિચારા સાંભળનારનો ખરાબ થાય, તો જેણે એ પાયું છે એની દિશા હું થાય કહો. જે પૂજ્યપાલ લાલજી મહારાજ કે આચાર્ય મારે ક્યારે કોઈના હાથનું બનાવેલું સંતોના હાથનું ન જમે. ભક્તો બરાબર મને યાદ છે 10 વર્ષ પહેલાં ત્યારે લાલજી મારે કેટલા નાના છે, મુંબઈ આપણી કથા હતી, પૂજ્યપાલ લાલજી મહારાજ પધાર્યા, અમે વિનંતી કરી, હિંમતભાઈને ત્યાં ઉતારો હતો દહીં સરવાળા કે બાબુજી આપ 2 દાડાથી અહીંયા રોકાયા છો, તમે તમને દૂધમાં પૂરી બનાવી આપી, દૂધમાં બનાવેલી પૂરી પૂજ્યપાલ લાલજી મહારાજ જમી શકે, પણ અમને તે દાડા એમ કીધું હતું ના સ્વામી દૂધમાં બનાવેલી પૂરી આજ તમે આપશો મને વિશ્વાસ છે આમાં કોઈ અશુદ્ધિ નહીં હોય, પણ કાલ સવારે તમે એક આપશો તો પછી બધાએ પૂરીને બાને ચડી જાય ને પછી પાણીમાં બનાવીને મને જમાડીને વટલાવશે. આવો 10 વર્ષ પહેલાં શબ્દ પૂજ્યપાલ લાલજી મહારાજ કીધો હતો કહો. માટે ભક્તો આપણને મળેલું તત્વ કોઈ સામાન્ય નથી, આ જીવમાં બરાબર ઉતારજો. પરંતુ આવો વૈરાગ્યને આવો રાગ જેવું જણાય, અને મહારાજ કે ભક્તિની અંદર શિથિલપણા જેવું જણાય. ભક્તિમાં શિથિલપણું કેવી રીતે જણાય? તો દાખલા તરીકે અમુક ભક્તિ કેવી, અમુકને આમ ઉભરો આવતો હોય બહુ દેખાય, પણ માહી બળ ન હોય. સારંગપુરના 15મા વચનામૃતમાં મહારાજ આ વાતને ટાંકી છે. મહારાજ કે એકની ભક્તિ એવી છે બહુ જણાતી નથી, બીજો તો રોહી પડે છે, પણ મહારાજ કે પહેલાં જણાતી નથી, પણ ધર્મ જ્ઞાન વૈરાગ્ય સ્વતી છે અને પહેલાંની એના રહિત છે. કઈ શ્રેષ્ઠ છે? કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સ્વતી ભક્તિ બહુ જણાતી નથી તોય પણ શ્રેષ્ઠ છે. દાખલા તરીકે પૂજનનું અથવા તો દર્શનનું આદિનું પેલું હોય અને ત્યારે અંદર ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઠસો ઠસ ભેરાનો એટલે દોડી દોડીને દર્શન કરવા જાય, દોડી દોડીને આમ કરે એટલે બીજાને કેવું લાગે ઓહો કેવી ભક્તિ ઉભરાય છે. અને પહેલાંને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઠસો ઠસ ભેર્યા હોય દર્શન આદિ કરતા તેમ આકાળાથી ન કરે એટલે બીજાને કેવું જણાય? શિથિલ જેવું જણાય કે આને બહુ ભક્તિ હશે નહીં. પણ મહારાજ કે મોટાના મૂળ ઊંડા છે ને સમજી હગાય નહીં. અને ચોથું જ્ઞાનની અંદર પણ કંઈક શંકરપણા જેવું જણાય, જ્ઞાનની અંદર પણ કચાશ જેવું કાંઈક જણાય. તો એ કેવી રીતે સમજવું ભક્તો? તો જ્ઞાનમાં ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી નિષ્ઠા હોય, એમાં લેશ માત્ર કચાશ ન હોય, પરંતુ તેમ છતાંય ક્યારેક કોઈ જીવના સમાસને વાસ્તે એ જીવને પ્રાથમિકતામાંથી આગળ લઈ જવા માટે ક્યારેક એને સમજમ એમ કે બધા અવતારો સરખા જ છે એવી ભાવનાથી વાત કરે ત્યારે ન સમજાય એને મનમાં શું થઈ જાય, આને જ્ઞાનમાં કાચું લાગે છે. પણ ભક્તો નિષ્ઠાની ઉપાસનાની વાતો કરનારા ઢીલા પડી જાય છે, પણ આવા યુદ્ધની અંદર લેશ માત્ર પૂજ્યપાદ આચાર્ય મારે કે લાલજી મારાના મુખારવિંદ ઉપર ઝાખપ નથી, એ શ્રેષ્ઠ જ્ઞાન છે, શ્રેષ્ઠ નિષ્ઠા છે. પરંતુ આ એ વાતમાં ક્યારેક જીવ ગોથું ખાઈ જાય એટલે એને જ્ઞાનની અંદર કસર જેવું જણાય છે. પરંતુ મહારાજ કે આ બધાના મૂળ ઊંડા છે અને એવા મોટા પુરુષ બાહ્ય દ્રષ્ટિ વર્તે ત્યારે લાખો લોકોને જડભરત જેવા કરી મૂકે છે, અને વ્યવહારિક દ્રષ્ટિએ વર્તુ એ જ એની મોટપ છે, આ લોકની અંદર મળતું રાખે છે. બાકી એ પુરુષો મહાલૌકિક હોય છે એને સામાન્ય જીવ સમજી શકતો નથી. ઇતિ વચનામૃતમ અંત્ય પ્રકરણનું 14મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજ.